તારીખ 11/12/1986 શ્રી નિર્ભ્રાંત દર્શનની કેડી ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 52. મૂળ કેસેટમાં હમિંગનો અવાજ આવે છે.
પ્રયત્નવાન છે, તે પોતાના સ્વરૂપ સંબંધિત જિજ્ઞાસામાં છે, અને જ્યાં સુધી નિર્ણયની ભૂમિકા સુધી ન પહોંચે ત્યાં સુધી એની જિજ્ઞાસા છે એ છે અતિવ્ર થાય છે. જિજ્ઞાસાનો પ્રકાર પણ એવો પ્રકાર છે કે ભૂતકાળમાં કદી એવી જિજ્ઞાસા સ્વરૂપ વિશેની પોતાને વિશે જીવને વિશે ઉત્પન્ન થઈ જ નથી એવા પ્રકારની જિજ્ઞાસા હોવાથી એને અપૂર્વ જિજ્ઞાસા કહેવામાં આવે છે. વૃદ્ધિ પણ એ વાત વાતમાં અપૂર્વ અપૂર્વ શબ્દનો પ્રયોગ થાય છે એમ અહીંયા અર્થ ન લેવો. અપૂર્વ એટલે ખરેખર અપૂર્વ એવી જિજ્ઞાસા જીવને કદી થઈ નથી અંતરની. એવી કોઈ અપૂર્વ જિજ્ઞાસાના કાળમાં જો સ્વરૂપ નિર્ણયનો પ્રયાસ થાય તો અવશ્ય એને સ્વરૂપનો યથાર્થ નિર્ણય થાય છે. ખરેખર તો તે અપૂર્વ જિજ્ઞાસા જ નિર્ણયને લઈ આવે છે. નિર્ણય થવાનું પણ આ મોં છે કે કેટલી જિજ્ઞાસા છે એના ઉપર એનો આધાર છે. કેવી જિજ્ઞાસા છે અથવા કેટલી જિજ્ઞાસા છે એના ઉપર નિર્ણય થવાનો આધાર છે. વાંચીને સાંભળીને અનેક વાર વાંચવા સાંભળવાનું બને તેથી જિજ્ઞાસા મંદપણું થાય, જિજ્ઞાસાનું મંદપણું થાય તો એ નિર્ણય સાચો નિર્ણય નહીં થાય. જિજ્ઞાસાનું બહુ મહત્વ છે આ ભૂમિકામાં. અને એ જિજ્ઞાસા નો વિષય મોક્ષાર્થની ભૂમિકાના પ્રકરણમાં લીધો છે, ત્યાં એ વાત લીધી છે કે અપૂર્વ જિજ્ઞાસાને વશ ઉદયમાન એવા જે પંચેન્દ્રિયના વિષયો કે જેની સાથે જીવને પૂર્વકર્મને લઈને ઉદય હોય છે, ખાવું પીવું ત્યાંથી માંડીને જેટલા પ્રસંગ પડે છે રોજિંદા જીવન વ્યવહારમાં, એ સર્વ જગ્યાએથી નિરસપણું થઈ જાય છે, એનો રસ ઉડી જાય છે. જેમ કોઈ કિંમતી ચીજ ખોવાઈ ગઈ હોય તો માણસને ખાવું નથી ભાવતું, બરાબર છે? લાખો રૂપિયાનો દાગીનો ખોવાઈ ગયો હોય અને ઘણું શોધવા છતાં મળતો ન હોય, પરિશ્રમ ઘણો પડ્યો હોય છતાં મળતો ન હોય, ત્યારે કોઈ એમ કહે પણ હવે આજે બહુ સારું બનાવ્યું છે ને જમી લ્યો એકવાર, ખૂબ મજાથી જમી લ્યો, આનંદથી જમો, તો ભાઈ જમવામાં આજ આનંદ નહીં આવે, શું કહે? કેમ કે એનું લક્ષ્ય જ એક બાજુ રહે છે કે આ ચીજ નથી, આ ચીજ નથી, આ ચીજ મળતી નથી, આ ચીજ મળતી નથી. એમ અપૂર્વ જિજ્ઞાસા છે કે ઉપર ઉપરની જિજ્ઞાસા છે એને સમજવા માટે આ એક એનું લક્ષણ છે. પહેલા પ્રકરણમાં એ વાત ચાલી ગઈ છે. એટલે અહીંયા એ વાત દોહરાવી નથી, ફરીને ચર્ચી નથી, પણ આ અપૂર્વ જિજ્ઞાસાનો વિષય છે કે જ્યાં સુધી જિજ્ઞાસાની પૂર્તિ ન થાય, જિજ્ઞાસા તૃપ્ત ન થાય ત્યાં સુધી એને ચેન પડે નહીં કે ક્યાં એને રસ આવે નહીં. એ સ્થિતિમાં જો જિજ્ઞાસા હોય તો એ યથાર્થ નિર્ણયને લઈ આવે છે, નહીતર નિર્ણય યથાર્થ થવો એ પણ એક જુદો વિષય છે. જ્યારે અપૂર્વ જિજ્ઞાસા જ નિર્ણયને લઈ આવે છે ત્યારે જિજ્ઞાસાનું કાર્ય પૂરું થાય છે. આ એક સ્ટેજ પૂરું થયું. અહીંયા જે વિષયથી અથવા જે પોતાના મૂળ સ્વરૂપથી પોતે અજાણ્યો હતો એની ઓળખ થઈ. ઓળખાણ થયા પહેલા પોતાનું આત્મ સ્વરૂપને વિશે એક પ્રશ્નચિહ્ન ઊભો હતો કે ખરેખર હું કેવો છું, એ પ્રશ્ન અહીંયા સમાપ્ત થાય છે. એટલે ઓળખાણ થાય છે કે હું આવો, એ પ્રશ્નનો ઉત્તર અહીંયા આવી ગયો કે હું આવો. એટલે જિજ્ઞાસાનું કાર્ય ત્યાં પૂરું થાય છે. પછી જિજ્ઞાસાનો વિષય નથી રહેતો અને જ્ઞાનમાં અવભાષિત થયેલ, પ્રતિભાષિત થયેલ આત્મ સ્વરૂપની અનન્ય રુચિ પૂર્વક પુરુષાર્થની સ્પૂર્ણા ચાલુ થાય છે. આ નિર્ણયનું ખાસ લક્ષણ છે. ગુણની રુચિ વાળા જીવને અનંત ગુણનું નિધાન પોતામાં પ્રતિભાષિત થાય છે ત્યારે ગુણની રુચિ કોઈ અસાધારણ પ્રકાર ધારણ કરે છે. એને અહીંયા અનન્ય રુચિ એમ કહ્યું છે. રુચિને એક વિશેષણ અહીંયા આપ્યું છે કે આત્મ સ્વરૂપની આ અનન્ય રુચિ છે. અનન્ય રુચિનો અર્થ એ છે કે રુચિને પોતાનો વિષય પોતાથી અન્ય રહે તે પોસાતું નથી. પોતાનો વિષય એટલે પોતાનું સ્વરૂપ છે. રુચિનો વિષય પોતાનું આત્મ સ્વરૂપ છે, પોતાનું ગુણ નિધાન છે. એની જ્યાં રુચિ ઉત્પન્ન થઈ, ખરી રુચિ, વાસ્તવિક રુચિ, ઓળખાણપૂર્વકની રુચિ થઈ, તો પોતાનો વિષય પોતાથી ભિન્ન રહે, અન્યપણે રહે, એ વાત રુચિને પોસાતી નથી. રુચિમાં એ પોસાય નહીં. એવી રુચિને અહીંયા અનન્ય રુચિ કહેવામાં આવે છે. આત્મ સ્વરૂપની ઓળખાણપૂર્વકની જે રુચિ છે તે અનન્ય રુચિ છે. સોગાનીજીએ પેલા પતંગિયાનું દ્રષ્ટાંત આપ્યું. પતંગિયાને દીવો રૂચે છે તો પોતાની જાતને એ હોમી દે છે, હોમ કરી નાખે છે. એવી ઝપટથી એ દીવા ઉપર જાય છે અને એમ સ્પષ્ટ કર્યું છે કે ત્યાં એ પતંગિયો વિચાર કરતો નથી કે દીવો બહુ સારો છે, મને બહુ ગમે છે, હવે હું એની નજીક જાઉં છું, અત્યારે જાઉં કે પછી જાઉં, જવું છે તો ખરું, આ વિચાર એને નથી. સીધો જ ઝંપલાવે છે. એ રુચિ છે, એનો એવો એક પ્રકાર છે. અને રુચિ અનુયાયી વીર્ય પુરુષાર્થ નિષ્પૂર્ણા રુચિને અનુસરીને ઉત્પન્ન થાય છે અથવા આત્મામાં એક ચૈતન્ય વીર્યની સ્ફૂર્ણા, ચૈતન્યના પુરુષાર્થની નવી સ્ફૂર્ણા ચાલુ થાય છે સહજપણે. એથી પુરુષાર્થની સહજતા ઉત્પન્ન થઈ. આ પહેલા પુરુષાર્થનો વિષય એટલો સહજ નથી, આત્મ પ્રત્યય નથી, કેમકે દિશા ત્યાં હજી મળી નથી. જે જ્ઞાનમાં સ્વરૂપ નિશ્ચિત થાય, જે જ્ઞાનમાં સ્વરૂપનો નિશ્ચય થાય, એના પ્રત્યે પુરુષાર્થ લાગે ત્યારે એ સાચી દિશાનો પુરુષાર્થ છે. અને ઓળખાણ પૂર્વક ઉત્પન્ન થયેલો હોવાથી એ સહજ જ ઉત્પન્ન થાય છે. આમ યથાર્થ પ્રકારે જિજ્ઞાસાના સ્તરથી આગળ વધવાને બદલે અયથાર્થ નિર્ણયને લીધે, હજી તો અયથાર્થ નિર્ણયના સંદર્ભમાં આ વિષય પ્રતિપક્ષની થોડી સાથે આવે છે. મૂળ વિષય તો હજી નીચે શરૂ કરવો છે, પણ આ પ્રકારે યથાર્થ જિજ્ઞાસાના ભૂમિકાથી સ્તર એટલે એ ભૂમિકાથી આગળ વધીને રુચિ અને પુરુષાર્થમાં આવે એ સ્થિતિમાં આવવાને બદલે આગળ એ રીતે ન વધે, અયથાર્થ નિર્ણયને લીધે જો જિજ્ઞાસા બંધ થાય તો સ્વરૂપના વિષયમાં ઊંડાણમાં જવાની પહોંચવાની જ્ઞાનની સુક્ષમતા થતી નથી. શું થાય છે, કાં તો આ યથાર્થ પ્રકારે જીવ આગળ વધે જિજ્ઞાસાથી નિર્ણયની ભૂમિકામાં, નહીતર કલ્પિત નિર્ણયને લઈને વિચારથી રાગની પ્રધાનતામાં આગમના નિમિત્તે આગમના આધારથી યુક્તિના આધારથી ન્યાયના આધારથી આત્માનો નિર્ણય કરે ત્યારે એને આત્મા કેવો એ જિજ્ઞાસા પૂરી થઈ જાય. જિજ્ઞાસા બે પ્રકારે પૂરી થાય છે, એક યથાર્થ પ્રકારે જિજ્ઞાસા પૂરી થાય તો રુચિ અને પુરુષાર્થ ઉપડે, અયથાર્થ પ્રકારે જિજ્ઞાસા સંતોષાય, જિજ્ઞાસા વૃત્તિ બંધ થઈ જાય કે મને ખબર છે આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે, મને ખબર છે કે આત્મા તો અસંખ્યાત પ્રદેશી છે, મને ખબર છે કે આત્મા અનંત ગુણનું અભેદ એક સ્વરૂપ છે, એ આત્મા છે, આમાં કઈ ખોટું નથી. આ વાત કઈ વાત તરીકે તો વાત કઈ ખોટી નથી, ભાવનો બીજો વિષય છે. પણ ત્યાં ખબર છે એને લઈને જે જિજ્ઞાસા વૃત્તિ બંધ થાય તો આત્મ સ્વરૂપના વિષયમાં જે ઊંડે જવું છે, અંદરમાં ઊંડું ઉતરવું છે અને એ ઉતરવા માટે જે જ્ઞાન સૂક્ષ્મ થાય, સૂક્ષ્મ સ્વભાવને ગ્રહણ કરનારું જે સૂક્ષ્મ જ્ઞાન ઉત્પન્ન થાય એ જ્ઞાનની સૂક્ષ્મતા ત્યાં થતી નથી. સ્થૂળ ને સ્થૂળ જ્ઞાન રહે છે. જે જ્ઞાન શાસ્ત્ર સ્વાધ્યાય આદિમાં સ્થૂળપણે પ્રવર્તું હતું, આત્માના વિચાર સંબંધીમાં સ્થૂળ પ્રવર્તું હતું, એ જ સ્થૂળતા એની રહે. આગળ જતા કદાચ સ્થૂળતા વધી પણ જાય પણ એ જ્ઞાન સૂક્ષ્મપણાને પામતું નથી, એમાં સૂક્ષ્મતા આવતી નથી. ત્યાં જ્ઞાનની સૂક્ષ્મતા થતી નથી, ઉલટાનું તેનું જ્ઞાન વધારે સ્થૂળતા ક્રમશઃ ધારણ કરે છે. આગળ ઉપર અત્યારે એટલું સ્થૂળ ન હોય તો ભવિષ્યમાં એ જ્ઞાન વધારે સ્થૂળ થઈ જવાનું, કદાચ આ ભાવમાં ન થાય કોઈને તો ભવાંતર થતા તો સ્થૂળ થઈ જાય છે, ભવાંતર થતા તો લગભગ તત્વનો વિષય જીવ ભૂલી જાય છે. આ ભાવમાં ક્ષેપક્ષમ વિશેષને લઈને ધારણા કરી હોય તત્વજ્ઞાનની, ભવાંતર થાય દેવગતિમાં જાય કે પછી મનુષ્ય મરીને મટીને મનુષ્ય પણ થાય, કોઈ તેર ઇંચમાં પણ જાય તો તે ઇંચમાં તો સ્વાભાવિક જ છે કે ઉઘાડ ગયો, દેવ મનુષ્યમાં ઉઘાડ રહે છે પણ પૂર્વભવની સ્મૃતિ ભાગ્યે જ રહે છે, કોઈને જવલ્ય જ રહે છે. અને સ્મૃતિ રહીએ તો તત્વજ્ઞાનની સ્મૃતિ રહીએ એ પ્રશ્ન પાછો બીજો વિષય છે. જાતિ સ્મરણ જ્ઞાન છે પૂર્વભવના જ્ઞાનનો વિષય હોવા છતાં એમાં કેટલાક પ્રસંગો, મર્યાદિત પ્રસંગો, અને એ પણ કોઈ સ્પષ્ટ તો કોઈ અસ્પષ્ટ, બધા એટલા સ્પષ્ટ નહીં, કોઈ વધારે સ્પષ્ટ જ્ઞાનમાં આવે કોઈ ઓછા સ્પષ્ટ પણ આવે, કોઈ અધૂરા આવે કોઈ પૂરા આવે કોઈ બિલકુલ ન આવે સ્મરણમાં, આવી પાંગળી સ્થિતિ છે સ્મૃતિ જ્ઞાનની, પણ સ્થિતિ ઘણી પાંગળી છે. એવું નથી કે જાતિ સ્મરણ જ્ઞાન હોય એટલે પૂર્વ ભાવમાં જેટલું જેટલું બધું થયું હોય એટલું બધું જ યાદ આવે એવો નિયમ નથી. કાંઈ કેટલુંક યાદ આવે અને એ પણ આછું પાછું ઓછું વધતું, એવા બધા દીક્ષતી સાથે, એવી બધી ખામીઓ સાથે કેટલીક સ્મૃતિ હોય છે એને જાતિ સ્મૃતિના પ્રકાર કહે છે. એ તો આ ભાવમાં પણ સ્મૃતિનો પ્રકાર તો એવો જ છે. અત્યારે ને અત્યારે તમે એમ કહો કે તમે બાળપણમાં તમારા વતન વતનની અંદર જ્યાં રહ્યા હોય, અમે 10 વર્ષ અહીંયા રહ્યા હતા, તો 10 વર્ષની બધી વાતો યાદ કંઈ આપવી મુશ્કેલ છે. કેટલીક વાતો યાદ આવે, કેટલીક અસ્પષ્ટ યાદ આવે, કેટલીક બિલકુલ ન યાદ આવે, કેટલીક થોડી યાદ આવે ને થોડી યાદ ન આવે, એમ બને છે કે નહીં? અરે 1 વર્ષ પહેલા કોઈને ત્યાં 5 જણા જમવા ગયા હતા, ત્યાં 5 હતા કે 6 હતા કે 5 હતા કે 4 હતા, ઘરના બધા સભ્યોને કહ્યું હતું, પણ કોણ હતું ને કોણ નહોતું ક્યાં યાદ આવે છે? આ સ્મૃતિ જ્ઞાનનો વિષય આટલો પાંગળો છે. એટલે ભાવાંતરમાં એ ઘણું સ્થૂળ થાય છે અને સાથે સાથે જ્ઞાનની શુષ્કતા આત્મરૂચિના અભાવને લીધે જ્ઞાન સ્થૂળ તો થાય છે પણ જ્ઞાન શુષ્ક પણ થાય છે. અને એ જ્ઞાન શુષ્ક થવાનું કારણ એ છે કે જે અનન્ય રુચિ જિજ્ઞાસાને લઈને ઉત્પન્ન થવી જોઈએ એ રુચિ ઉત્પન્ન નથી થઈ, એટલે અરુચિ આત્મરુચિનો અભાવ થયો છે ત્યાં, અને એને લઈને જ્ઞાનની શુષ્કતા પણ ઉત્પન્ન થઈ આવે છે, એ વગેરે પ્રકાર ઉપજે છે નિર્ણયના, યથાર્થ નિર્ણયના અભાવમાં. વળી યથાર્થ પ્રકારે નિર્ણય ન બદલાયો હોવાને કારણે હજી એ જ પ્રકરણ ચાલે છે અહીંયા અયથાર્થ નિર્ણય સંબંધમાં. કારણ કે પછી જે વસ્તીનો વિષય યથાર્થ નિર્ણયનો રહેશે એનો વિસ્તાર જરા ઘણો છે, અહીંયા આ વિસ્તાર વચ્ચે થોડો લઈ લીધો છે કે આવી પણ અયથાર્થતા થાય છે. વળી યથાર્થ પ્રકારે નિર્ણય ન બદલાયો હોવાના કારણે અનાદિ વિપરીત નિર્ણય યથાવત રહે. આ તો સમજી શકાય એવી વાત છે કે નિર્ણય વિનાનો જીવ નથી. જે ઉલટો નિર્ણય છે, વિપરીત નિર્ણય છે, એ એમને એમ રહે છે. નિર્ણય ન બદલ, સાચો નિર્ણય ન આવે ત્યારે ખોટો નિર્ણય છે, એ ખોટો જ રહે છે. કેમ કે અનાદિનો એને નિર્ણય તો પોતાને વિશે કરેલો છે કે હું આવો, કેમ કે પર્યાય બુદ્ધિ હોવાને લીધે હું માણસ, હું ફલાણો માણસ, હું ફલાણો ફલાણો, આ તો એનો નિર્ણય છે. એ નિર્ણય યથાવત રહે છે. ઉપર ઉપરથી એને એમ લાગે છે કે મેં આત્માનો નિર્ણય કર્યો કે હું આત્મા છું, અસંખ્ય પ્રદેશે છું, અનંત ગુણધામ છું, જ્ઞાન સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું, પૂર્ણ છું, સહજાત્મ સ્વરૂપે શુદ્ધ આત્મ સ્વરૂપ છું, મૂળ નિર્ણય બદલાયો નથી એમ કહે છે. જે પર્યાય બુદ્ધિ જનિત જે નિર્ણય ઉભો છે કે હું ફલાણો, એ નિર્ણય નથી જીવો. શાસ્ત્ર વાંચે અથવા શાસ્ત્ર અનુસાર કહે ત્યારે એમ કહે કે હું તો આત્મા છું, જ્ઞાનાનંદ સ્વરૂપી છું, સહજાત્મ સ્વરૂપ છું, આવું મારું સ્વરૂપ છે બ્રહ્મક્ષેત્ર કાળ ભાવથી. પણ જ્યાં સુધી યથાર્થ નિર્ણયમાં આવીને અનન્ય આત્મરુચિ અને ચૈતન્યના પુરુષાર્થની સ્ફૂર્ણાનું લક્ષણ નથી જ્યાં સુધી, ત્યાં સુધી મૂળ જે ખોટો નિર્ણય છે તે યથાવત છે એમને જ છે, એમાં હજી કાંઈ હેલ્યું નથી. આ તો જૂનું મકાન પાડીને નવું મકાન બનાવવાનું છે. પણ આટલા શાસ્ત્રો વાંચ્યા પછી, અનેક શાસ્ત્રો વાંચ્યા પછી અને ધુરંધર તત્વજ્ઞાની થયા પછી જ્યાં અંદર અંતરનિર્ણય બદલાયો નથી તો હજી જૂના મકાનની એક ઈંટ પણ ખસી નથી. તો પાયામાંથી ખલાસ કરવાનું છે પણ એક ઈંટ હજી ખસી નથી. યથાવત એમને જૂનો નિર્ણય રહે છે. કેમ કે નિર્ણય છે એ આંશિક રીતે બદલતો નથી, નિર્ણય આંશિક રીતે નથી બદલતો, એ આખે આખો નિર્ણય ઉલટો સુલટો થઈ જાય છે. સ્વરૂપના પ્રતિભાસનમાં, સ્વરૂપના અવભાસનમાં, ભાવભાસનમાં જેવું અનંત સામર્થવંત આત્મ સ્વરૂપ છે એવા જ ભાવે પોતાનું ભાષણ આવે છે જે કદી આવ્યું નથી એને, અને જ્યાં સુધી એ નથી આવ્યું ત્યાં સુધી યથાવત નિર્ણય છે. આ પરિસ્થિતિ છે. હા, એ નિર્ણયનો વિષય એવો છે. વિચારની વાત જુદી છે, નિર્ણયની વાત જુદી છે. નિર્ણય તો વસ્તુને નિશ્ચિત કરી લે છે કે આમ જ, અને ત્યાં એ પ્રકારે નિર્ણય હોવાથી કોઈ વાર એને પ્રતીતિ સાથેનું વિચાર જ્ઞાન કહેવામાં આવે છે. એટલે અનુભવ પ્રકાશમાં સાધ્ય સાધક અધિકારમાં એવો એક ભેદ લીધો છે કે પ્રતીતિ સહિતનો વિચાર સાધક છે અને અનુભવ સાધ્ય છે. તો ખરેખર તો જે સમ્યક પ્રતીતિ છે તો અનુભવના કાળમાં આવે છે, પણ આવો નિર્ણય હોય છે ત્યારે આમ જ છું એમ જે આવે છે એને કોઈ વાર જ્ઞાનની પર્યાયને પ્રતીતિ કહેવી પડે છે. કેમ કે પ્રતીતિનું રૂપ ત્યાં ઉગ્ર છે, છે જ્ઞાનની પર્યાય, અને એને પ્રતીતિ, એને રુચિ, એને શ્રદ્ધા, એ પંચાધ્યાયમાં એવા બધા શબ્દો વાપર્યા છે. જ્ઞાનની પર્યાયના નામ આપ્યા છે, રુચિ, પ્રતીતિ, શ્રદ્ધા, એ બધી જ્ઞાનની પર્યાયના નામ આપ્યા છે. બહુ જેની ચર્ચા કરી છે આધુનિક નિંદર, શ્રદ્ધાને જ્ઞાનની પર્યાય કહી, શ્રદ્ધા, રુચિ, પ્રતીતિ, એ બી જ્ઞાનની પર્યાય છે. ગુરુદેવને એક વાર પૂછ્યું હતું અહીંયા આવી રીતે કેમ જ્ઞાનની પર્યાય કહી છે, તો શાસ્ત્રમાંથી એટલું બધું આ બધું લક્ષ્મણ હતું, કઈ ગાથાનું શું ને કાંઈનું પૂછ્યું, તો હા એ સમ્યક દર્શન પહેલાનો વિષય ત્યાં ચાલે છે, એટલે ત્યાં એ જ્ઞાન એવો પ્રકારનું છે એટલે એને શ્રદ્ધા રુચિ પ્રતીતિ એવું નામ આપ્યું છે. ઠીક છે, સિદ્ધો જ છે. એનું કારણ એ છે કે તો એમને આ પંચાધ્યાયનો આધાર લીધો હશે. આમાં આની ઘણી ગાથાઓ બહુ આધારભૂત છે આ શાસ્ત્ર. તત્ર ઉદ્દેશો યથાનામ શ્રદ્ધા રુચિ પ્રતીતય ચરણં ચ યથામ્નાય યાત વર્થા તત્વાર્થ ગોચરમ. એ ત્રણેયમાં નામ માત્ર કથનને ઉદ્દેશ કહે છે, જેમ કે શ્રદ્ધા રુચિ પ્રતીતિ અને સ્વરૂપ આચરણ આમના અનુસાર વાસ્તવમાં તત્વાર્થના વિષયમાં હોય છે. આગમ અનુસાર તત્વાર્થના વિષયમાં શ્રદ્ધા રુચિ પ્રતીતિ અને સ્વરૂપ આચરણને સમ્યક દર્શન કહેવું એ સમ્યક દર્શનનો ઉદ્દેશ છે. ઉત્તરાર્ધ ની 411 412 માં એવો છે, થોડો લંબાયો છે. તત્વાર્થના વિષયમાં સન્મુખ બુદ્ધિને શ્રદ્ધા કહે છે, તત્વાર્થના વિષયમાં તન્મયપણાને રુચિ કહે છે, તત્વાર્થનું સ્વરૂપ જે પ્રકારે છે તે જ પ્રમાણે છે એવો સ્વીકાર કરવો તેને પ્રતીતિ કહે છે, અને તે અનુસાર આચરણ કરવું તેને ચરણ કહે છે. 413 માં સ્પષ્ટ કહે છે કે યદ અર્થ ત્રિકમ જ્ઞાનમ જ્ઞાનસ્ય એવત્ર પર્યાયા ચરણમ વાક્ય તો વીર વ્યાપાર શુભકર્મસુ. એ ચારેમાંથી વાસ્તવમાં પ્રથમના શ્રદ્ધા રુચિ ને પ્રતીતિ એ ત્રણ જ્ઞાનની જ પર્યાયો હોવાથી જ્ઞાનરૂપ છે, તથા વચનકાય ને મનથી શુભકર્મની પ્રવૃત્તિ કરવી તેને ચરણ કહે છે. ઉપર કહેલા શ્રદ્ધાદિત ચારેમાં શ્રદ્ધા રુચિ ને પ્રતીતિ એ ત્રણે તો જ્ઞાનની પર્યાયો હોવાથી જ્ઞાનરૂપ છે. 413 એ સ્પષ્ટ કર્યું છે. 411-12-13 એની ચર્ચા કરી અને 13 એ સ્પષ્ટપણે લખ્યું છે કે જ્ઞાનની પર્યાય છે. એમ શા માટે કે અહીંયા એવી રીતે વાત લેવી છે વિચાર ભૂમિકામાં? નિર્ણયમાં સ્વીકાર થાય છે, નિર્ણયમાં આમ જ છે એમ નિર્ણય થાય છે, અને એ જ્ઞાન એકદમ મહિમા કરે છે સ્વરૂપનો. એટલે એને શ્રદ્ધા રુચિ પ્રતીતિ એ ત્રણેયના લક્ષણ આપીને એમ નામ આપી દીધા છે. પ્રવચન સાર પ્રમાગમ સાર છે, બોલિયાત છે. તો શું છે, ગુરુદેવ નિર્ણય અનુભવના કાળનો પણ લે છે અને એ પહેલાનો, બે પ્રકાર લીધા છે. અનુભવના કાળે જે નિર્ણય થયો એને તો રત્ન કહ્યું છે. એક જગ્યાએ રત્ન છે, સુખનો ખજાનો છે, તીર્થ છે, ખૂબ મહિમા કર્યો છે. એક બોલમાં શબ્દ વાપરો છે ત્યાં, નિર્ણય એવો શબ્દ વાપરો છે. બીજું હાથમાં આવી ગયું, આ પહેલાનો હાથમાં આવી ગયું. વર્તમાન જ્ઞાન દર્શન વીર્યનો અંકુર છે, એટલે ચાલતી અવસ્થામાં, સંસારી જીવની ચાલતી અવસ્થામાં વર્તમાન જ્ઞાન દર્શન વીર્યનો અંકુર છે, તે ત્રિકાળનો અંશ છે. તે અંશ દ્વારા ત્રિકાળી આત્મતત્વનો નિર્ણય થાય છે. જેમ આંબાના બે પાંદડા જમીનની બહાર દેખાતા હોય, અંકુર ફીટ્યો હોય, તો તેના ઉપરથી નક્કી થાય કે આનું બીજ આંબાનો ગોટલો છે ને આનું ફળ કેરી છે. કેટલો નિર્ણય થાય, બે પાંદડા બહાર દેખાય, હજી તો આંબાના નાના નાના પાંદડા હોય, અંકુર ફૂટ્યો હોય, તો કે આનું બીજ ગોટલો છે ને આનું ફળ કેરી છે, આખો આંબાનો નિર્ણય થાય. તે બીજ અવ્યક્ત હોવા છતાં બીજ જમીનમાં છે, ગોટલો જમીનમાં છે, પણ પાંદડા ઉપરથી બીજનો ગોટલાનો નિર્ણય કર્યો, પાંદડા વડે તેનો નિર્ણય થાય છે. એમ જ્ઞાન દર્શન વીર્યનો અંશ છે, તે ચૈતન્યનો અંશ છે, તેનાથી ચૈતન્ય સ્વભાવી આત્માનો નિર્ણય થાય છે. કેમ કે તે રાગ દ્વેષ કે પુણ્ય પાપનો અંશ નથી, તે ઉપાધિ ભાવ નથી. આમ આત્માનો નિર્ણય કરવો તે માંગલિક છે, અને માંગલિક કીધો છે. આ આધારમાં લેવો રહી ગયો છે, બહુ સારો બોલ છે. 851 નંબરનો બોલ છે. હજી બીજો બોલવાય છે, એ નિર્ણય છે, એ અનુભવનો વિષય છે. જ્યાં સુધી યથાર્થ નિર્ણય થઈને જૂનો નિર્ણય ન બદલાયો હોય ત્યાં સુધી તે નિર્ણય યથાવત રહે છે. અને નિર્ણય, કોઈ પણ નિર્ણય, એની પાછળ નિર્ણય થવા સંબંધીનું જ્ઞાન બળ હોય છે અને શ્રદ્ધા બળ હોય છે, પુરુષાર્થનું બળ હોય છે. એટલે પરિણામ બદલાય છે પણ નિર્ણય બદલવો, ઉપયોગ બદલાય તો પણ નિર્ણય બદલવો, વિચાર બદલાય તો પણ નિર્ણય બદલવો, એ જુદી વાત થઈ પડે છે. અને એ બળ સહેજ જ વર્તતું હોવાથી એના માટે કોઈ નવો પુરુષાર્થ કરવો પડે છે એમ નથી. એકવાર સાચો નિર્ણય થયો તો એનું બળ સહજ કામ કરે. ઊંધો નિર્ણય હોય તો એના માટે કોઈને નવું નવું બળ લગાવવું પડતું હોય એમ નથી, સહજ જ એ નિર્ણય યથાવત ટકી રહે છે અને એની પાછળ એનું બળવાનપણું છે. એટલે નિર્ણય તૂટવામાં ઉલટી સુલટી તાકાત લાગે છે. જૂનો નિર્ણય તૂટવામાં નવા નિર્ણય સંબંધીનો પુરુષાર્થ છે. એ રીતે એ પુરુષાર્થથી બનેલી ચીજ હોવાથી, નિર્ણય પોતે પુરુષાર્થથી બનેલી ચીજ હોવાથી પછી એમને મેં ટકે છે યથાવત. જેમ જૂનો યથાવત ટકે છે એમ બદલાય તો પણ એ યથાવત ટકે છે. તે કારણથી અને એટલે ઊંધા નિર્ણયના કારણથી લૌકિક મહત્વવાળી જે જે વસ્તુઓ અને પ્રસંગ છે તેની મહત્તા અભિપ્રાયમાં ચાલુ રહી જાય છે. આ એક ઊંધા નિર્ણયની અંદર એનું એક ઉપલક્ષણ નક્કી થાય છે કે યથાર્થ નિર્ણયમાં જેમ આત્માની મહત્તા ઉત્પન્ન થઈ જાય છે એમ અયથાર્થ નિર્ણયમાં, ઉલટા નિર્ણયમાં લૌકિક પદાર્થની મહત્તા આવેલી જ છે, એ મહત્તા પોતાનું કામ કર્યા કરે છે. એટલે વિપરીત નિર્ણય યથાવત રહે તે કારણથી લૌકિક મહત્વવાળી જે જે વસ્તુઓ છે અને લૌકિક મહત્વવાળા જે જે પ્રસંગ છે તેની મહત્તા અભિપ્રાયની અંદર ચાલુ રહી જાય છે. તેથી તે ઉલટી દિશાનો પ્રયત્ન, તે અભિપ્રાય અને તે નિર્ણય અનુસાર તે ઉલટી દિશાનો પ્રયત્ન ચાલુ રહેવાના કારણે તેના પ્રયત્નની દિશા બદલાતી નથી. નિર્ણયના કાળથી તો પ્રયત્નની દિશા બદલાય છે, આ હજી પ્રયત્નની નિર્ણય નથી બદલાયો ત્યાં સુધી પ્રયત્નની દિશા બદલાતી નથી. તેમાં શું લેવું છે કે શાસ્ત્રમાં છે, વિચાર કરે, આત્માનો કલ્પિત નિર્ણય કરે તો પ્રયત્નની દિશા ઉલટીને ઉલટી રહે, પ્રયત્નની દિશા બદલાતી નથી. અર્થાત એનો અર્થ એ થયો, અર્થાત કહીએ એટલે એનો અર્થ એ થયો કે અનાદિના બાધક કારણની હાનિ થતી નથી. જે આત્માને અહિતકર કારણ છે, અહિતકર પરિણામો છે, એની અંદર જે હાનિ થવી જોઈએ એની, એ પરિણામોમાં નુકસાન થવું જોઈએ એ નથી થતું. મૂળમાંથી ફેર પડવો જોઈએ તે અહીં નિર્ણયની ભૂમિકામાં પડવો જોઈએ, નહીં તો ધાર્મિક બુદ્ધિથી કરવામાં આવતી અનેક વિધ પ્રવૃત્તિઓમાં પણ યથાર્થતાનો અભાવ રહે છે. જ્યાં સુધી નિર્ણયમાં ફેરફાર થતો નથી ત્યાં સુધી ધાર્મિક બુદ્ધિથી કરવામાં આવતી અનેક વિધ ધાર્મિક પ્રવૃત્તિ, પૂજા, ભક્તિ, શાસ્ત્ર સ્વાધ્યાય, એ સિવાય કોઈ ત્યાગ વગેરે, તપ ત્યાગ વગેરે, વ્રતાદિ જે કંઈ કરવામાં આવે એમાં યથાર્થતા નથી આવતી. શાસ્ત્ર જ્ઞાનમાં પણ યથાર્થતા નથી આવતી. આ તકલીફ રહે છે. એક સ્વરૂપનો યથાર્થ નિર્ણય થતા બહુ મોટો ફરક પડે છે. વિપરીત અભિનિવેશ બધો જ ખલાસ થાય છે. આ એક બહુ મોટી વાત છે. એટલે ધાર્મિક બુદ્ધિથી કરવામાં આવતી અનેકવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ, અનેકવિધ પ્રવૃત્તિઓ એટલે અનેકવિધ ધાર્મિક પ્રવૃત્તિઓ, તેમાં પણ યથાર્થતાનો અભાવ રહે છે. જો કે બાહ્ય દેખાવની અપેક્ષાએ સ્વાધ્યાય, પૂજા, ત્યાગ, વ્રત, દાન, યાત્રા આદિમાં કાંઈ અયોગ્ય દેખાવ ભલે ન દેખાય, બહારનું રૂપ, બહારનો દેખાવ ભલે અયોગ્ય ન લાગે, કે શાસ્ત્ર સ્વાધ્યાય બરાબર સરસ કરે છે, દાન બરાબર આપે છે, યાત્રા કરે છે, પૂજા બરાબર કરે છે, બધો દેખાવ બહારનો અયથાર્થ હોય એવું ન લાગે, તો પણ ઊંધા અભિપ્રાયના સદભાવમાં પ્રયોજન અન્યથા થઈ જાય છે. એવું જે પ્રયોજન સિદ્ધ થવું જોઈએ અથવા પ્રયોજનને સાધ્ય થવા માટે જે એને આગળ વધવું જોઈએ એ પ્રયોજન એનું સિદ્ધ નથી થતું. અર્થાત પ્રયોજન અન્યથા થઈ જાય છે. બહુ સંક્ષિપ્તમાં કહીએ તો ગુરુદેવ શ્રી એમ કહેતા કે મુમુક્ષુ જીવ સ્વાધ્યાય બરાબર કરતો દેખાય, પૂજા ભક્તિ બરાબર કરતો દેખાય, દયાદાન બરાબર કરતો દેખાય, કે જ્યાં જ્યાં જે જે પ્રસંગ છે આમ બધું બરાબર એની વૃત્તિ કામ કરે છે, તો આમાં કેમ અન્યથા પ્રયોજન હોય? પછી પ્રયોજન કેમ અન્યથા? કે છે એ વખતે થતા જે શુભ પરિણામ રાગની મુખ્યતામાં થાય છે ને, આ બધો નિર્ણય પણ રાગની મુખ્યતામાં કર્યો છે, તો એ જે રાગની મુખ્યતા છે એમાં શુભની રૂચિ છે. એટલે બહુ ટૂંકામાં ગુરુદેવ સંક્ષિપ્તમાં એનો ટોટલ એવી રીતે મારતા સરવાળો કે શુભની રૂચિમાં બધું કર્યા કરે છે, શુદ્ધાત્માની રૂચિ નથી ત્યાં, એટલે શુભની રૂચિમાં એ બધું થયા કરે છે, અને શુદ્ધની રૂચિને હોવાને લઈને એ શુદ્ધતાની દિશામાં અથવા આત્માની દિશામાં આગળ વધી શકતો નથી. આમ શુદ્ધની રૂચિ કેવું એક જબરજસ્ત પ્રતિબંધક કારણ થાય છે. ગુરુદેવશ્રીએ જે શુભ ભાવ ઉપર જે પ્રહાર કર્યો છે એમાં મુખ્ય હેતુ મુમુક્ષુ માટેનો તો એટલો જ છે કે તું શુભની રૂચિ કોઈ પણ રીતે ટાળી દે, શુભ રાગ નહીં ટળે જલ્દી. શુભ રાગ તો બુદ્ધિપૂર્વકનો છઠ્ઠા ગુણસ્થાન સુધીનો, અબુદ્ધિપૂર્વકનો ઠેઠ નવમા ગુણ દસમા ગુણસ્થાન સુધી છે, દસમા ગુણસ્થાન સુધી છે. તો શુભ રાગ નહીં એટલો ટળે, પણ રૂચિ પહેલા ટળશે, અને આ હેતુથી એમણે શુભ ભાવ ઉપર પ્રહાર કર્યા છે, બધા જે કર્યા છે. પ્રયોજન અન્યથા થઈ જાય છે, અર્થાત આત્માના લક્ષ્ય વિનાની તે પ્રવૃત્તિઓ, આત્માના લક્ષ્ય વિનાની માત્ર શુભરાગના લક્ષ્યવાળી તે પ્રવૃત્તિ છે. પછી કોઈને સમાજ ઉપર લક્ષ જાય તો એ અશુભ થઈ જાય છે, પાછું શુભે નથી રહેતું, કેમ કે લોકસંજ્ઞામાં જીવ ચાલ્યો જાય છે. પણ આ તો મંદ કસાયું જીવ લઈએ, સારો દ્રષ્ટાંત, સમર્થ દ્રષ્ટાંત લઈએ તો તે આત્માના લક્ષ્ય વિનાની તે પ્રવૃત્તિઓ પ્રયોજનભૂત કાર્ય માટે નિષ્ફળ થાય છે, એના આત્માનું પ્રયોજન એમાં કાંઈ સિદ્ધ થતું નથી. પ્રાય રૂઢિગતપણે એટલે કે આત્મજાગૃતિના અભાવપૂર્વક તે ક્રિયાઓમાં જીવ ગોઠવાઈ જાય છે. મોટા ભાગે પછી શું થાય છે કે ઘણો કાળ જ્યારે એ પ્રવૃત્તિઓ ચાલે, અનેકવિધ પ્રકારની શુભ પ્રવૃત્તિઓ, ત્યારે જીવ એની અંદર રૂઢિગત રીતે ગોઠવાઈ જાય છે. આટલું તો આપણે રોજ કરવું, આટલું તો વાંચવું, આટલું તો સાંભળવું, આટલું પૂજા તો કરવી, ફલાણું તો કરવું, એવી રીતે ગોઠવાઈ જાય છે, અને એમાં આત્મજાગૃતિ ક્યાંય નથી હોતી. જાગૃતિનો વિષય આપણે પહેલા પ્રકરણમાં ઠીક પ્રમાણમાં લીધો છે, પણ અહીંયા જ્યાં જાગૃતિની વાત આવે છે તો ફરીને યાદ કરીએ તો કે આત્માને હિત થાય, જે કાંઈ કરવું છે તે આત્મહિતાર્થે થાય છે, આત્મહિતને અર્થે થાય છે, એવું જે લક્ષ્ય, એવું જે એનું અંદરની અંદર જાગૃતિ, હિત સંબંધીનો જે જાગ્રત ભાવ છે, એ જાગૃતિ એને તમામ ઉદયગત જે શુભાશુભ પ્રસંગ છે અને શુભાશુભ ભાવ છે એની અંદર ઈષ્ટ અનિષ્ટનો રસ કાપે છે. ઈષ્ટ અનિષ્ટ પણ ન થાય. હું જ્ઞાતા છું, જ્ઞાન સ્વરૂપ છું, જ્ઞાન માત્ર છું, ક્યાંય ઈષ્ટ કરવું અનિષ્ટ કરવું એ જ્ઞાનનું કાર્ય નથી, જ્ઞાનનો ધર્મ નથી, મારો ધર્મ નથી, મારું કાર્ય નથી, એવી જે એની જાગૃતિ છે. અને જે કાંઈ કરવું છે તે આત્માના હિત માટે કરવું છે, એવું જે અંતરલક્ષ છે એનો જ્યાં અભાવ થાય છે એટલે એમાં કાંઈ પ્રયોજન સાથે નિસ્બત રહેતી નથી. રૂઢિગતપણે યાંત્રિક ક્રિયાની જેમ ક્રિયાઓ થવા લાગે છે અને ઊંડે ઊંડે સંતોષા સંતોષાઈ જાય છે. કોઈ સ્થૂળપણે એ સંતોષાય છે તો બહારમાં સંતોષ આવી ગયો, પણ સ્થૂળ સંતોષ ન આવતો હોય તો ઊંડે ઊંડે સંતોષ આવતો હોય સૂક્ષ્મપણે. અને તે સંતોષ છે એ દર્શન મૂળની તીવ્રતા સૂચક છે. સંતોષ માત્ર, કોઈ પણ પર્યાયનો સંતોષ માત્ર દર્શન મૂળના રસને લઈને ઉત્પન્ન થયેલો છે અને તે અનર્થનું કારણ બને છે. એમાંથી અર્થ સરતો નથી પણ આગળ જતા એ અનર્થનું કારણ બને છે. આ બધી પરિણામના વિશેની, સૂક્ષ્મ પરિણામના વિશેની ચર્ચાઓ છે. વળી ધર્મના ક્ષેત્રમાં પ્રવેશ કરનાર જીવ ભલે લૌકિક પદાર્થોનો ત્યાગ કરીને, અશુભ પ્રવૃત્તિથી દૂર થઈને, દોષ મટાડવાની ઈચ્છાથી અને ગુણ પામવાની ભાવનાથી શરૂઆત કરે છે ત્યારે ઉપરોક્ત પર્યાય આશ્રિત પ્રયોજન મુખ્ય હોય છે. શું છે? સામાન્ય રીતે પ્રયોજનનો વિષય પર્યાયને સ્પર્શે છે. યુંજન એટલે જોડાવું, વિશેષ કરીને જ્યાં જોડાણ છે એને પ્રયોજન કહે છે. જોડાવું, વિશેષ કરીને જોડાવું, તે પ્રયોજનની વાત છે. તો દુનિયાના ક્ષેત્રમાંથી એક ધર્મના ક્ષેત્રની અંદર જીવ જ્યારે પ્રવેશ કરે છે ત્યારે એને મુખ્ય પ્રયોજન એ છે કે મારે કંઈક મારું આત્માનું હિત કરવું છે, મારું કલ્યાણ કરવું છે. તો એની અંદર એને મારા વર્તમાન દોષો મટવા જોઈએ, મને ગુણ પ્રાપ્તિ થવી જોઈએ. આવી એક પર્યાય આશ્રિત પ્રયોજનના લક્ષ્ય જીવ લૌકિક પ્રવૃત્તિ અને લૌકિક ક્ષેત્રનો ત્યાગ કરીને અશુભ પ્રવૃત્તિથી દૂર હટીને શુભ પ્રવૃત્તિમાં લાગે છે, અથવા કોઈને કોઈ પદાર્થનો ત્યાગ, શાસ્ત્ર સ્વાધ્યાય વગેરે પ્રવૃત્તિમાં આવે છે, એમાં પ્રયોજનની જે મુખ્યતા છે એ પર્યાય આશ્રિત પ્રયોજનની મુખ્યતા છે. કેમ પર્યાય આશ્રિત? ગુણ પ્રાપ્ત કરવો અને દોષ મટાડવો એ તો પર્યાયનો વિષય છે. ત્રિકાળીમાં તો ગુણ દોષ મટાડવા કરવાનો કે પ્રશ્ન કોઈ રહેતો, ગુણ અનાદિ અનંત છે ને દોષ છે જ નહીં, થયા જ નથી, હોતા નથી, એટલે ત્યાં ગુણ દોષનો પ્રશ્ન તો ત્રિકાળીને વિષય નથી. જે ગુણ દોષનો વિષય છે એ તો પર્યાયને લગતો છે અને એ પર્યાયના પ્રયોજનથી તો જીવ લાઈન બદલે છે. લૌકિક લૌકિક વ્યવહાર છોડીને ધાર્મિક વ્યવહારમાં આવે છે, એમાં પ્રયોજન મુખ્ય હોય છે. પરંતુ હવે અહીંયા એક લક્ષ્ય ખેંચવા જેવી વાત આ છે કે આવા પ્રયોજનની મુખ્યતાથી જીવે લૌકિક વ્યવહાર છોડીને ધાર્મિક વ્યવહાર ગ્રહણ કર્યો હોવા છતાં પણ, પરંતુ કહીને એમ કેવું છે પર્યાયમાં ફેરફાર કરવાનું પ્રયોજન હોવા છતાં પણ આ પર્યાયમાં ફેરફાર કરવાની વાત છે, ગુણ પ્રગટાવવા અને દોષ ટાળવા, એવું હોવા છતાં પણ તે વ્યવહારનીના વિષયમાં જાય છે અને મુખ્ય તો નિશ્ચય છે. શું એમાં વિષય ગુલાટ મારે છે? દાખલ થયા પછી કે આ જે વિષય છે એ આખરમાં વ્યવહારનીનો વિષય છે, પ્રયોજનનો વિષય કયા ખાતામાં જાય છે કે વ્યવહારનીના વિષયમાં જાય છે? વ્યવહારનીના વિષયમાં જે પ્રકાર જતો હોય તે પ્રકાર ગૌણ થવો જોઈએ, આ એક સિદ્ધાંત છે. નિશ્ચય અને વ્યવહાર સંબંધીનો સિદ્ધાંત એ છે કે મુખ્યત્વે નિશ્ચય અને ગૌણતે વ્યવહાર. તે ત્યાં સુધી કે નિશ્ચય તે મુખ્ય એમ પણ નહીં, મુખ્ય તે નિશ્ચય. આ વિષય ગુરુદેવશ્રીએ વધારે સ્પષ્ટ કર્યો, કેમ કે નિશ્ચય તો રાગને નિશ્ચય કહેવાય, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને પણ નિશ્ચય ધર્મ કહેવાય અને ત્રિકાળી સ્વરૂપને પણ નિશ્ચય સ્વરૂપ કહેવાય. હવે જો નિશ્ચયને મુખ્ય કરીએ તો રાગને મુખ્ય કરવો, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રને મુખ્ય કરવા કે ત્રિકાળીને મુખ્ય કરવા? તો કે મુખ્યતા ત્રિકાળી સ્વરૂપની હોવાથી મુખ્ય તે નિશ્ચય, નિશ્ચય તે મુખ્ય નહીં પણ મુખ્ય તે નિશ્ચય. એટલે અહીંયા એ પદ્ધતિની થોડી વાત લીધી છે, એ દ્રષ્ટિકોણ અહીંયા છે કે પર્યાયમાં ફેરફાર કરવાનું પ્રયોજન હોવા છતાં પણ ગુણ પ્રગટાવવા અને દોષ ટાળવાનું પ્રયોજન હોવા છતાં પણ તેને મુખ્ય કરવાનું નથી. પ્રયોજન કહેવું ને પ્રયોજનને ગૌણ રાખવું, આ વાત થોડી અહીંયા અટપટી છે. કેટલીક વાતો અટપટી છે, એમાં આ એક વાત થોડી અટપટી લાગે એવી છે કે પ્રયોજનને કારણે તો આખો ક્ષેત્ર બદલી નાખ્યો, લૌકિક વ્યવહારનો ત્યાગ કર્યો, લૌકિક પ્રવૃત્તિનો ત્યાગ કર્યો, ધાર્મિક પ્રવૃત્તિ અંગીકાર કર્યો અને એ જ પ્રયોજનને ગૌણ કરવાનું કે હા, એક એવું તત્વ છે જે નિર્ણયનો વિષય છે. ખરેખર તો નિર્ણયનું પ્રકરણ ચાલે છે ને, નિર્ણયનો વિષય આ નિશ્ચય તત્વ છે અને આનો નિશ્ચય કરતા આ નિશ્ચય સ્વરૂપ છે એનો નિશ્ચય કરવો એમ કહો, એનો નિર્ણય કરવો એમ કહો, ત્યાં જે પ્રયોજનની મુખ્યતાથી પોતે પ્રવેશ કર્યો છે એને એકવાર એક બાજુ રાખવું પડે છે અથવા ગૌણ કરવું પડે છે. આ થોડું કઠિન વસ્તુ છે, આ છે કેમ કે માણસ એક જોશમાં દાખલ થયો છે કે દોષ ન જોઈએ, જગતના કાર્યો, જગતના વ્યવહાર, જગતના પ્રપંચ આ બધા દોષનું કારણ છે, ધાર્મિક ક્ષેત્રની અંદર આવીએ તો નિર્દોષતા પ્રગટ થાય, ધર્મ કરવાથી નિર્દોષતા મળે, પવિત્રતા મળે, ગુણ આત્માના પ્રાપ્ત થાય, આ કરવા જેવું છે. આ જે કરવા જેવું છે એ પણ ગૌણ કરીને કંઈક મુખ્ય કરવા જેવો વિષય છે, એ આ વિષયનું હાર્દ છે, ઊંડાણ છે આ વિષયનું. અર્થાત નિશ્ચયનીના વિષયભૂત દ્રવ્યને મુખ્ય રાખવું જોઈએ અને તેવું મુખ્ય રાખવું, નિશ્ચયનીના વિષયભૂત જે સ્વદ્રવ્ય છે તેની મુખ્યતા ક્યારે આવે કે યથાર્થ સ્વરૂપ નિર્ણય થાય તો આવે. આ નિર્ણયને ક્યાં અનુસંધાન છે? નિર્ણયના પ્રકરણ સાથે આનું અનુસંધાન આ રીતે છે કે જો યથાર્થ સ્વરૂપ નિર્ણય થાય તો જે નિર્ણિત થયેલું એવું, જે નિશ્ચિત થયેલું એવું, જે આત્મ સ્વરૂપે મુખ્ય રહે અને એ મુખ્ય રહે તો પર્યાયમાં ગુણદોષનો વિષય ગૌણ થાય. નહીંતર ગુણદોષની મુખ્યતાથી આ જે લાઈન બદલી છે એ પકડ પણ તને નિશ્ચયની મુખ્યતા નહીં થવાને. હવે આમાં એક આ પ્રકરણનું એક સમગ્ર સારાંશ લઈએ, તાત્પર્ય લઈ લઈએ તો આ છે કે આ જે કોઈ અત્યાર સુધી ગમે તે પ્રવૃત્તિ કરી, હવે કારણથી જ્યાં આવ્યો છે ત્યાં એમ વિચારે છે કે મારે મિથ્યાત્વાદી દોષ ટાળવા છે, સમ્યક્વાદી ગુણને ઉત્પન્ન કરવા છે. આટલું તો બરાબર. તો કે એમ કરવું હોય તો પણ પહેલા તું નિશ્ચય, તારું જે સ્વરૂપ છે, મૂળ સ્વરૂપ છે, એનો નિર્ણય પહેલા કર, પછી ગુણ દોષને ટાળવાની વાત હમણાં એક વાર રિઝર્વ રાખી દે. એ સ્વરૂપનો નિર્ણય થતા જો જે સ્વરૂપનો જે નિશ્ચય રૂપ છે, મુખ્યત્વે નિશ્ચય, એની મુખ્યતા થશે તો તારું પ્રયોજન સિદ્ધ થશે, નહીતર આ પ્રયોજન સિદ્ધ નહીં થાય. તારું પર્યાયનો વિષય મુખ્ય રહી જશે, જે ગૌણ કરવાનો છે એ જ મુખ્ય થઈ પડશે, કેમ કે એ પ્રયોજનથી તું દાખલ થયો છો. એટલે નિર્ણયનું પ્રયોજનની દ્રષ્ટિએ ક્યાં કેવી રીતે સ્થાન છે એ અહીંયા એ વિષયને પીછે લીધે છે, નહીતર ગડબડ થઈ જાય છે. આવું જ હે ઉપાદેયના વિષયમાં છે. હે ઉપાદેયનો વિષય પણ એવો છે, ગુણદોષ જેવો છે, કે ગુણ ઉપાદેય છે અને દોષ હે છે. તો કે હે ઉપાદેય એક વિવેકનો વિષય હોવા છતાં આખરમાં મુખ્યત્વે નિશ્ચય છે, વ્યવહાર તો ગૌણ જ છે, આ એનો મુખ્ય સિદ્ધાંત છે. આ સિદ્ધાંતને અકબંધ રાખીને જે ન્યાયો છે બધા એથી નીચેની કક્ષાના, નીચેની કોટીના, નીચેના લેવલ ઉપરના ન્યાયો છે, એ જો બરાબર ન સમજવામાં આવે તો સિદ્ધાંત આખો ઉડી જાય. અને હે ઉપાદેયના વિવેકના ભાને પર્યાય ધર્મની, પર્યાયની મુખ્યતાની અંદર રાગ તીવ્ર કરે, મિથ્યા તીવ્ર કરે, એ બધી ગડબડ પાછી ઊભી થઈ જાય અને પ્રયોજનની સિદ્ધિ થવાને બદલે પ્રયોજન ઉલટું થઈ જાય. એમાં તો શું છે કે દર્શન જ્ઞાન ચારિત્રના જે ભેદ છે એ મર્યાદિત છે. ખરેખર તો દર્શન જ્ઞાન ચારિત્ર એ એક તત્વની વિશેષતાઓ છે, પણ એ એક તત્વની વિશેષતાઓ છે એમ જુઓ તો એકની મુખ્યતા રહે છે, અને એક એકની ગૌણતા થાય તો દર્શન જ્ઞાન ચારિત્રની મુખ્યતા થાય છે. આ રમત છે મુખ્ય ગૌણની, આની અંદર એમાં ભૂલ થઈ તો ઉલટું થાય અને નહીતર સુલટું થાય, આમ છે. એટલે એમાં એ રીતની યથાર્થતા આવવી જોઈએ છે. એ વિષય થોડોક ચર્ચામાં લેશું કોઈ વાર, હું જરા જીણો વિષય છે, સક્ષમ વિષય છે.